એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં ભોળાભાઈ પટેલ દ્વારા 1992માં લિખિત શાલભંજિકા હું પાર્થ મારું મારા અવાજમાં રજૂ કરીશ. ચાલતી ગાડીએ લખું છું. વાત તો ભોપાલની લખવાની હતી, ના ભોપાલની પેલી ગોઝારી ગેસ દુર્ઘટના વિશે નહીં, એ વિશે તો તું અખબારમાં વાંચતી જ હોઈશ. તેમાંય થોડા દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગેસ પીડિતોના વળતર માટે યુનિયન કાર્બાઇડ પાસેથી જે કેટલાક કરોડની ઉચ્ચક રકમ નક્કી કરી તે વિશે જે ભયંકર વાદવિવાદ સર્જાયો છે તેની શાહી સુકાઈ નથી. હું તો બીજી વાત લખવાનો હતો. ભોપાલના શામલા હિલ પર ભારત ભવન છે તેની. તને ખબર છે મધ્યપ્રદેશ સરકારે સ્થાપેલી કલા સાહિત્યની આ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાએ જાન્યુઆરીમાં નહેરુ શતાબ્દી નિમિત્તે વિશ્વ કવિતાનો મહોત્સવ યોજેલો, જેમાં દુનિયાના 6 ખંડોના કવિઓએ ભાગ લીધેલો. એ વાત પણ તાજી જ છે. ભોપાલમાં આ 2 વસ્તુઓ જાણે સહોપસ્થિતિ ધરાવે છે. ગેસ પીડિત ભોપાલ અને સાંસ્કૃતિક આંદોલન જીવંત રાખતું ભોપાલ. મારે આ પાછલા ભોપાલની વાત લખવી હતી. 7 માર્ચ પ્રસિદ્ધ હિન્દી કવિ અજ્ઞેયની જન્મતિથિ. એ પ્રસંગે ભારત ભવને માર્ચની 5, 6, 7 તારીખોએ કવિ અજ્ઞેય વિશે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરેલું, જેમાં દેશભરમાંથી અજ્ઞેય પ્રેમીઓ અને અજ્ઞેય અભ્યાસીઓને નિમંત્રિત કરવામાં આવેલા. આવા નિમંત્રિતોમાં ગુજરાતમાંથી અમે 2 હતા, હું અને રઘુવીર ચૌધરી. પણ રઘુવીર આવી નહીં શક્યા. ભોપાલના ભારત ભવનના એ અજ્ઞેય પ્રસંગની વાત પહેલાં લખવી જોઈએ, પણ કોઈ મનને બીજી જ વાત લખવા વિવશ કરી રહ્યું હતું. ભોપાલના શામલા હિલના ઢોળા ઉપર વિશાળ સરોવરમાં પ્રતિબિંબિત થતા ભારત ભવનના પગથિયા પર હું ઊભો દૂર જોતો હતો સાંચી તરફ. સાંચી અહીંથી બહુ દૂર નથી, 1-1.5 કલાકમાં પહોંચી જવાય. તને તો ખબર છે સાંચીના પહેલા ઇતિહાસ પ્રસિદ્ધ સ્તૂપોની, એ સ્તૂપો અને એના કલામંડિત તોરણો નજર સામે આવ્યા, અને પછી એકદમ નજર સામે આવી શાલભંજિકા. લોંગ શોટથી શરૂ થતું ફિલ્મનું કોઈ દ્રશ્ય હોય અને પછી એકદમ ક્લોઝઅપ શાલભંજિકા, તોરણના બ્રેકેટની ત્રાસમાં જડાયેલી શાલભંજિકા, એની બંધુર દેહયષ્ટિ. બંધુર શબ્દના અર્થની ખબર છે ને? ખાડા ટેકરાવાળી ભૂમિ. એવો શબ્દકોશમાં અર્થ મળી જશે, પણ દેહને વિશે જ્યારે બંધુરનો અર્થ ખાડા ટેકરા કે એવો કશોક લેવો હોય ત્યારે તને સમજાઈ જશે. હવે તન્વી શ્યામા વાળો કાલિદાસનો પેલો રસિકોને પ્રિય શ્લોક, અને તેમાંય ખાસ આ લીટીઓ યાદ કર. મધ્યે ક્ષામાં ચકિત હરિણી પ્રેક્ષણે નિમ્ન નાભી, ક્ષોણી ભારા દલ સગમના સ્તોકનમ્રા સ્તનાભ્યામ. શાલભંજિકાની મૂર્તિઓ ઇલોરાની ગુફાઓમાં, ભુવનેશ્વરના અને ખજુરાહોના મંદિરોની દિવાલો પર, રાણકપુરના મુખ્ય જિનાલયે, ધરણ વિહારથી થોડે દૂર મઘાઈ નદીના કાંઠે વેશ્યાના મંદિર તરીકે ઓળખાતા નેમિનાથના મંદિરોની દિવાલો પર છે. શાલભંજિકાની મૂર્તિઓની ઓળખ એક એ કે તે એકાદ વૃક્ષની ડાળી પકડીને ઊભી હોય, વક્ર અંગ ભંગી સાથે. વૃક્ષ અને નારીનો શું સંબંધ હશે? ફર્ટિલિટી કલ્ટ સાથે આજના નૃતત્વવિદો એનો સંબંધ જોડે. કદાચ આ બધી યક્ષિણીઓ હોય અને વૃક્ષમાં યક્ષનો નિવાસ હોય એવી પુરાણી માન્યતા વિશે પણ ક્યાંક જાણ્યું છે. આપણી ગુજરાતીમાં એનું રૂપ થઈ ગયું છે જક્ષણી. શેષની વાર્તા વાંચી છે ને જક્ષણી? પણ એ તો સાબરમતી તીરેની સાદરાની એક માતા છે. શાલભંજિકાઓ યક્ષિણીઓ હોય કે ન હોય, પણ એક વખત જેના પર એનો જાદુ ચાલ્યો એ પછી એનાથી છૂટી શકે નહીં. વશીકરણનો મંત્ર એમની પાસે હોવો જોઈએ, નહીંતર ભોપાલથી થોડે દૂર પહાડીઓમાં પેલા ભીમ બેટકાના ગૃહવાસી માનવે દોરેલા ચિત્રો પણ છે, હજારો હજારો વર્ષ જૂના. હજી હમણાં એનો પત્તો લાગ્યો છે, આધુનિક જગતને. એ આદિમ ચિત્રકલા પણ જોવાની છે, પણ એની એટલી ઉત્સુકતા કેમ નથી? ભારત ભવનમાંથી ધીરે ધીરે હલબલતી વિશાળ સરોવરની જળ સપાટી પર મને કેમ શાલભંજિકાની છાયા દેખાતી હતી? મનોમન નક્કી કર્યું કે આઠમીએ સવારે જવું રહ્યું સાચી. મારે તો રાતની માળવા એક્સપ્રેસમાં ભોપાલથી પછી દિલ્હી જવાનું હતું. આખો દિવસ ખાલી હતો. એ નિર્ણય થયો પછી શાલભંજિકાની પકડ છૂટી, પરંતુ પછી માળવાના આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા. દુર્દિન, અકાલ વર્ષા થાય, સંસ્કૃતમાં એને કહેવામાં આવે છે દુર્દિન. શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો માવઠું. આ બાજુની માળવીમાં પણ માવઠા શબ્દ છે. શિષ્ટ હિન્દીમાં એ નથી, પણ નરેશ મહેતાએ એમની નવલકથાઓમાં એ લીધો છે. દુર્દિનનો નાટ્યાત્મક ઉપયોગ નાટકકાર શુદ્રકે અદ્ભુત કર્યો છે. એના મૃચ્છકટિક નાટકમાં આવી દુર્દિનની વેળામાં વસંત સેના ચારુદત્તને ત્યાં જવા નીકળે છે એ પ્રસંગ આવે છે. અકાળે વાદળા ઘેરાઈ વરસાદ પડે છે. શુદ્રકે આવા વરસાદમાં ભીંજાયેલી નાયિકાને જે પુરુષ ભેટે એને જીવનમાં ધન્ય ગણ્યો છે. કહે છે કે મુંબઈમાં મૃચ્છકટિક નાટક જોતા એક ડૉક્ટરે ભીંજાયેલી વસંત સેનાને લાંબો સમય ભેટી રહેતા ચારુદત્તને જોઈ કહેલું, મૂરખ છે, એને ભેટીને ઊભો છે, એને જલ્દી કપડાં બદલાવા જોઈએ, નહીંતર નિમોનિયા થઈ જશે. નાટકવાળાને તો ઠીક સૂજી ગયું દુર્દિનનો ઉપયોગ કરવાનું, પણ ભોપાલમાં દુર્દિનના વાતાવરણથી ક્યાંય બહાર જવાનો મારો ઉત્સાહ મોડો પડી ગયો. નક્કી કર્યું સાચી નથી જવું, ભીમબેટકા પણ નથી જવું. દિલ્હીની મીટિંગનું કામ હાથ પર લીધું. થોડી પૂર્વ તૈયારીઓની જરૂર હતી. મનને મનાવ્યું કે મીટિંગ એ પહેલી પ્રાયોરિટી છે, સાચી પછી. ત્યાં તો શાલભંજિકાએ પકડ જમાવી. હું લગભગ એનો વિરહ અનુભવવા લાગ્યો. સંસ્કૃતના કવિઓ ભલે કહેતા હોય કે પ્રિયતમાનો સંગમ અને પ્રિયતમાનો વિરહ એ બેમાંથી પસંદગી કરવી હોય તો એના વિરહની પસંદગી સારી. સંગમ વિરહ વિકલ્પ વરમિહ વિરહો ના સંગમત્સ્યાહા. પ્રિયતમાનો સંગ હોય ત્યારે માત્ર એનામાં જ પ્રિયતમા દેખાય, પણ વિરહની અવસ્થામાં તો આખું જગત પ્રિયતમામય બની જાય છે. વિરહે તું તન્મયમ જગતમ. પણ ખરેખરો વિરહ આવીને ઊભો રહે ત્યારે જે છટપટાહટ થાય છે તસ્ય કા કથા. તને થશે કે હું પત્ર લખવા બેઠો છું કે લલિત નિબંધ. શી વાત કરવા માંગુ છું તે પકડમાં આવતું જ નહીં હોય. એક વાતમાંથી બીજી વાત નીકળતી જાય છે. ભોપાળની ગેસ ટ્રેજેડી, અગ્નેય પ્રસંગ અને ભારત ભવન, શાલભંજિકા અને સાંચી, વળી પાછું દુર્દિન અને શુદ્રકનું મૃચ્છકટિક, એમાંથી પાછા પ્રિયતમાના સંગમ વિરહની પસંદગીની વાત પર ચડી ગયા. દુર્દિનની અસર થઈ ગઈ કે શું? ના, આ બધું ખરું, પણ મૂળ કારણ તો એક જ, શાલભંજિકા. તું નહીં માને, પણ યુજીસી દ્વારા પ્રકાશિત હિન્દી અભ્યાસક્રમનો રિપોર્ટ, જે માટે દિલ્હીમાં એક્સપર્ટ કમિટીની મીટિંગ હતી, વાંચતા પાના વચ્ચે યક્ષિણીની એ શાલભંજિકાની છબી ઉપસી આવતી હતી. તને થશે એક પથ્થરની શિલ્પમૂર્તિ માટે આવો માનુષી વિરહભાવ. એણે મારા પર અભિચાર કર્યો છે કે શું? મને બધે સાચીની એ રમ્યકાય શાલભંજિકા દેખાતી હતી. એ ત્યાં વચ્ચે વચ્ચે દુર્દિનમાં વરસી જતી ધીમી ઝરમરમાં ભીંજાતી હશે. એના દેહ પરથી જળની સાથે લાવણ્ય પણ નીતરતું હશે. છેવટે ન જવાયું. સાંજે વિચાર કર્યો માળવા એક્સપ્રેસમાં જવાને બદલે મદ્રાસથી આવતા જીટી એક્સપ્રેસમાં દિલ્હી જાઉં તો મીટિંગમાં સમયસર પહોંચાય. સમય પહેલાં સ્ટેશને પહોંચી જઈ રિઝર્વેશનમાં તપાસ કરી. કહે જગ્યા નથી. ભારત ભવનના નિયામક અશોક વાજપેયી કવિ શમશેરને વિદાય આપવા સ્ટેશને આવેલા. કવિશ્રી સાથે ડૉક્ટર બિંદુ અને ડૉક્ટર રંજના હતા. અશોકજીએ પૂછ્યું, તમે કેમ વહેલા સ્ટેશને આવ્યા? મેં કહ્યું, જીટીમાં જગ્યા મળે એની તપાસ કરવા. માળવા તો મોડી ઉપડે છે, પણ જગ્યા નથી. એમના એક ઓફિસરે કહ્યું, જીટીમાં જરૂર જગ્યા મળી જશે. અને સાચે જ સુપરફાસ્ટ જીટીના પ્રથમ વર્ગમાં જગ્યા મળી. એટલું જ નહીં, કૂપેમાં. હું એકલો યાત્રી છું. ग्वालियरना सिंधिया रेलवे मिनिस्टर थया पछी भोपाल थईने जती गाड़ियों वधी गई छे। सरस गाड़ी रात्रे 8-1 वागे उपड़ी छे। वरसाद पड़वा लाग्यो हतो। काचनी बारी बंद करी हूँ बहार जोवा लाग्यो। अंधकार में शू भड़ाय, त्या एकाएक बहार वीजड़ी झपकी। ए साथे मारा चित्तमां पण झपकारो थयो, आ गाड़ी तो साची थईने जवानी, अने साची पछी विदिशा पण आवशे। साची विदिशा, हूँ उन्मत्त बनतो जतो हतो। सारू हतु कूपे में हूँ एकलो हतो ते। आ गाड़ी मने लई जती न हती, मने जाने शाल भंजिका खेंचती हती। आ वरसाद में ए भींजाती हशे, भींजायेली शाल भंजिकाना अने ए साथे मृच्छकटिकनी भींजायेली वसंत सेनाना मने विचार आवा लाग्या। आ साची एकवार गयेलो, साचीनुं स्टेशन गमी गयेलुं, जाने तीर्थ स्थळ। अशोकना समयनी ब्राह्मी लिपिमां पण साची स्टेशननुं नाम एक स्थळे लखेलुं। स्टेशनने अड़ीने ज छे बौद्ध धर्मशाळा अने मंदिर। त्यांथी बराबर दक्षिणे वृक्षोनी हारवाड़ो रस्तो वटाओ एटले साचीनी पहाड़ी। पहाड़ी परना स्तूप गाड़ीमांथी ज देखाया हता। राजा अशोकनी एक राणी साची पासेनी प्रसिद्ध विदिशा नगरीनी हती, एटले एणे आ पहाड़ी पसंद करी होवी जोईए। पण ना, ए पहाड़ी पर गया पछी लागेलू के आ भूमि जेवी छे के माणस अहीं आवता शातानो अनुभव करे। घणा स्थळे जेम कारण विना भेकार लागे छे, घणा स्थळे परम शांति। साची एटले शांति। कदाच हजारों उपासकोए सैकड़ों वर्ष अहीं ध्यान धारणा कर्या हता, एटले पण आ साची शांतिनुं अधिष्ठान होय एम बने, भले आजे वैरान होय। स्तूपना तोरणोमां जे शिल्प छे ते तो पत्थरोमां छे, पण ए विदिशा नगरीना दंतकारो एटले के हाथी दाँतमां कोतरकाम करनार शिल्पीओए करेलू छे। पत्थरमां पण हाथी दाँतना माध्यमनुं काम लई झीणुं कोतरकाम कर्युं छे। आ शिल्पने भीमबेटकाना चित्रो साथे सरखावीए तो समझाय के आदिम कला एटले शुं अने प्रशिष्ट कला एटले शुं। साचीना शिल्पोमां बुद्धना जीवनना प्रसंगो छे, साधारण जनजीवनना समुद्रश्यो पण छे। ए वखते बुद्धनी मूर्तिओ कोतराती नहती, एने स्थाने प्रतीक रहेतुं बोधिवृक्षनुं। शाल भंजिका एटले शाल वृक्ष नीचे सुंदरीओनी उद्यान क्रीड़ा। सुंदरीओ शालनी डाढ़ी तोड़ी तेनाथी एकबीजाने प्रहार करती क्रीड़ा करती। बौद्ध साहित्यना अवदान शतक में शाल भंजिका क्रीड़ानु वर्णन छे। एक वार भगवान बुद्ध अनाथ पिंदड़ना उद्यान में चेतवन में विहार करता हता, त्यारे श्रावस्ती नगरी में शाल भंजिका उत्सव हतो। पण लागे छे के बौद्ध शिल्प में एनु स्थान गौतमनो जन्म आवा एक लुंबिनीना शालवन में थयेलो तेने लीधे छे। मायादेवी जारे आ शालवन में पसार थया त्यारे एमने शालवन में क्रीड़ा करवानी इच्छा थई। तेओ एक मंजरित शालनी नीचे आवी उभा के शालवृक्षे पोतानी एक शाखा नीचे नमावी। मायादेवीए जेवी ए डाढ़ पकड़ी के एमने प्रसव पीड़ा शुरू थई अने गौतमनो जन्म। कदाच एथी बौद्ध धर्म में अने पछी भारतीय शिल्पकला में शाल भंजिकानी परंपराने विशेष महत्व मळ्युं होय। पण नग्न शाल भंजिकाओ कदाच शिल्पनी एवी परंपरा हशे। प्राचीन संदर्भनी वात निकळी छे तो तने संस्कृतनी एक नाटिकानी याद देवडाऊं। नाटिकानुं नाम ज छे विद्वशाल भंशिका, एटले के स्तंभे के दीवाले जड़ायेली शाल भंजिका। अहीं शाल भंजिका काष्टमां कोतरायेली प्रतिमा छे, पुतळी कही शकाय। आ नाटिका 9मी सदीना कवि राजशेखरे लखी छे। मारे अहीं ए अंतःपुरना आखा नाटकनी वात करवी नथी, पण एमां ए नाटिकाना नायकने कवचित प्रासादने कोणे जड़ेली शाल भंजिकामां, ए जेना प्रेममां पड्यो छे ते राजकुमारी मृंगांकवती देखाय छे। कवचित राजकुमारीमां शाल भंजिका, चल अचलनी रूप भ्रांतिनी प्रयुक्तिनो राजशेखरे उपयोग कर्यो छे। रूपांध आँखोने आवू थतुं हशे। मंदिरोनी दीवालोमां मोहन भंगीमां जड़ायेली शाल भंजिकामां कोई मानुषी देखाय तो क्यारेक કોઈ સ્તંભને અડેલીને ઊભેલી માનુષીમાં શાલ ભંજિકાની ભ્રાંતિ થાય, અને એમાંય સ્તંભે વેલી ચડી હોય તો અદ્દલ શાલ ભંજિકા. તને ખબર હશે કદાચ, આ શાલ ભંજિકાઓને શિલ્પની પરિભાષામાં અલસ કન્યાઓ પણ કહે છે. સુંદરતા સાથે અલસતાનો કશોક સંબંધ હશે, જેમ કે અલસગમના અને એ સ્નાતા કર્પૂર મંજરી, શુચિ સ્મિત દર્પણા જેવા વૈભવી નામ ધરાવતી હોય છે. ટૂંકમાં કહી દઉં તો શાલ ભંજિકા એટલે સૌંદર્યનું પર્યાય. તો શું હું સૌંદર્ય વિદ્ધ છું? ગાડી ઊભી રહી. કયું સ્ટેશન છે? મેં કાચ ચડાવી જોયું. સ્ટેશનના દીવાના આછા અજવાળામાં સાચીનું નામ વંચાયું. બાકી અંધકાર હતો, ઝીણો વરસાદ પડતો હતો, છતાં મેં દૂર દક્ષિણ તરફ નજર કરી. અંધકારમય પહાડીનો કંઈક આકાર જો જોઈ શકાય, પણ અંધકારમાં બધું એકાકાર થઈ ગયું હતું. પેલી શાલ ભંજિકાઓ પણ અંધકાર ઓઢીને ઊભી હશે, છતાં પલળતી હશે, કંઈ દેખાય નહીં. ત્યાં પરમ આશ્ચર્ય, દૂર એ પહાડી પર વીજળી ચમકી ઉઠી. ક્ષણાંશ હું કંઈ જોઈ શક્યો નહોતો, પણ એ ક્ષણાંશમાં પહાડીનો આકાર છતો થઈ અંધકારમાં ઓગળી ગયો. એવું મનમાં કેમ થયું? ઉતરી જાઉં? ગાડી ઉપડી હતી. શાલ ભંજિકાની દિશામાં જોતો રહ્યો. વ્યગ્ર ચિત્તે જોનાર એવા મને કોઈ જોતું નહોતું, એ સારું હતું. હવે આવશે વિદિશા, તેશાંગ દીક્ષુ પ્રથિત વિદિશા, કાલિદાસની એ નગરી. વિદિશાની એ વેત્રવતી નદી વરસાદની ઝરમર રીતસરનો વરસાદ બની ગઈ. વિદિશાના પાદરમાં ગાડી ધીમી પડી. મેં બારી ખુલ્લી રાખી હતી. વાછટ અંદર આવી મને ભીંજવે છે, પણ કાલિદાસની નગરીમાં ગાડીમાં બેઠા બેઠા ભીંજાવાની તક ક્યારે મળવાની? બીજા પેસેન્જરો સાથે હોત તો ડાહ્યા ડમરા થઈને બેસવું પડત અને બારી પણ બંધ રાખવી પડત. એમને અને વિદિશાને શું? વિદિશા આવી ગયું. ગાડી ઊભી રહી. હું કૂપેનું બારણું ખોલી બહાર નીકળી વિદિશાના પ્લેટફોર્મ પર ઉતરી પડ્યો. વિદિશાના વરસાદમાં ભીંજાતા પાણીના નળ તરફ ગયો. એક ઘૂંટ પાણી પી પાછો આવી ગયો. વિદિશાનું પાણી ઘેલછાજ. ગાડી ઉપડી. શહેરના દીવા દેખાતા બંધ થતા સૂચિભેદ ભીનો અંધકાર. વિદિશા નગરીની રાત્રિનો અંધકાર, પુરાણી વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા કેશ હતા. બંગાળી કવિ જીવનાનંદ દાસની વનલતા સેનના. વેગથી દોડતી જીટી એક્સપ્રેસની બારીમાંથી જે ભીના અંધકારમાં હું તાકી રહ્યો છું, એ ક્યાં ઉપમેયનું ઉપમાન બની શકે? વરસાદથી બચવા મેં બારી બંધ કરી દીધી છે. બંધ કૂપેમાં ફરી શાલ ભંજિકાની ભ્રમણા. એના હાથમાં ભીના પાંદડાવાળી શાલ વૃક્ષની શાખા છે. મેં કહ્યું, જતી રહે હવે, ગુડ નાઇટ. સુપરફાસ્ટ ગાડી વેગમાં આવી ગઈ હતી. લાગ્યું હવે શાલ ભંજિકાનો અભિચાર ઓસરવા લાગ્યો છે. મને થયું, લાવ તને આ વિચિત્ર અનુભવ લખી દઉં. તને તો જરૂર થવાનું કે આવું બધું તમને બહુ વળગે છે. ચાલતી બસે કે ચાલતી ગાડીએ લખવાની રઘુવીર જેવી ફાવટ મને નથી. ક્યાંક અક્ષર વાંકાચૂકા થઈ ગયા છે, પણ વાંચી શકાશે. બસ ત્યારે ધને ગુડ નાઇટ.